એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આપણે બધા ક્યારેક ને ક્યારેક એવું અનુભવીએ છીએ નહીં કે આપણે ફેસબુક પર કે કોઈ વોટ્સએપ ગ્રુપમાં દલીલ કરી રહ્યા છીએ અને એવું લાગે છે કે આપણે દિવાલ સાથે વાત કરી રહ્યા છીએ.
બિલકુલ, કોઈ કોઈને સમજવા જ નથી માંગતું.
હા, બસ પોતપોતાની વાત સાબિત કરવી છે. આજના જમાનામાં જ્યાં ચારે બાજુ આટલો શોરબકોર છે, ત્યાં સાચી વાતચીત ક્યાંક ખોવાઈ ગઈ હોય એવું લાગે છે.
અને આ જ સમસ્યાના મૂળમાં જવાનો પ્રયાસ એક જર્મન વિચારક જર્ગન હેબરમાસ કરે છે. આજે આપણે એમના જ જટિલ પણ અત્યંત મહત્વપૂર્ણ વિચારોની એક ઊંડાણપૂર્વકની સફર કરીશું.
અને આપણી પાસે સ્ત્રોત છે જેમ્સ ગોર્ડન ફિનલેસનનું પુસ્તક હેબરમાસ. આ પુસ્તક મને લાગે છે આપણને એ સમજવામાં મદદ કરશે કે આજના ધ્રુવીકરણના સમયમાં આપણે ફરીથી એકબીજા સાથે અર્થપૂર્ણ રીતે કેવી રીતે જોડાઈ શકીએ.
બરાબર,
તો ચાલો આ વિચાર યાત્રા શરૂ કરીએ. પણ હેબરમાસ જેવા ગહન ફિલોસોફરને સમજવા માટે આપણને એક સારા ગાઈડની જરૂર પડે. અહીં એ ભૂમિકા ભજવે છે પુસ્તકના લેખક જેમ્સ ગોર્ડન ફિનલેસન.
હા, જેમ્સ ગોર્ડન ફિનલેસન યુકેની સસેક્સ યુનિવર્સિટીમાં ફિલોસોફીના પ્રોફેસર છે અને એમની ખાસિયત એ છે કે તેઓ જર્મન ફિલોસોફીના આ પહાડ જેવા વિચારકોના વિચારોને ખૂબ જ સરળ અને સ્પષ્ટ રીતે રજૂ કરે છે. એવું કહેવાય છે કે તેઓ માત્ર હેબરમાસના વિચારોનું ભાષાંતર નથી કરતા, પણ આપણને એ પણ સમજાવે છે કે આ વિચારો કયા ઐતિહાસિક અને પેલો દાર્શનિક સંદર્ભમાંથી જન્મ્યા છે.
મતલબ કે તેઓ માત્ર શું કહ્યું તે નથી બતાવતા, પણ શા માટે કહ્યું તે પણ સમજાવે છે.
એકદમ સાચું. અને તેઓ માત્ર પ્રશંસક નથી, એક સારા ટીકાકાર પણ છે. એટલે કે તેઓ હેબરમાસના વિચારોની મર્યાદાઓ પણ દર્શાવે છે.
ઓકે, એટલે આપણને એક સંતુલિત દૃષ્ટિકોણ મળે છે.
બરાબર, આ જ વાત તેમને એક ભરોસાપાત્ર માર્ગદર્શક બનાવે છે.
તો પછી આ પુસ્તક આપણને હેબરમાસ વિશે શું કહે છે, એમનો મુખ્ય હેતુ શું છે?
ફિનલેસન કહે છે કે હેબરમાસનો સમગ્ર જીવનનો પ્રોજેક્ટ એક બચાવ અભિયાન છે. તેઓ આધુનિકતા એટલે કે મોડર્નિટીને બચાવવા માંગે છે.
મોડર્નિટીને બચાવવા?
હા, છેલ્લા 200-300 વર્ષથી દુનિયા જે તર્ક, વિજ્ઞાન અને વ્યક્તિગત સ્વતંત્રતાના પાયા પર ચાલી રહી છે તેને કેટલાક વિચારકો નિષ્ફળ ગણાવે છે. પણ હેબરમાસ કહે છે, ના, આ પ્રોજેક્ટ નિષ્ફળ નથી ગયો, બસ એ અધૂરો છે.
આ થોડું ઊંડું છે, સરળ શબ્દોમાં કહીએ તો.
એટલે એમ સમજો ને કે હેબરમાસ એક મૂળભૂત સવાલ પૂછે છે. જ્યારે સમાજમાંથી ધર્મ કે પરંપરાની પકડ ઢીલી થઈ જાય, જ્યારે ઉપરવાળો શું કહે છે એ આપણા નિર્ણયોનો આધાર ન રહે, ત્યારે આપણે સૌ સાથે મળીને સારા નરસાનો ભેદ કેવી રીતે કરીશું?
આપણે એવા નિયમો કેવી રીતે બનાવીશું જે બધાને સ્વીકાર્ય હોય?
બરાબર. અને આનો જવાબ હેબરમાસ કોઈ એક વ્યક્તિના મગજમાં નહીં, પણ લોકો વચ્ચે થતી વાતચીતમાં શોધે છે. આ જ તેમનો ક્રાંતિકારી વિચાર છે.
ઓકે.
તેઓ કહે છે કે સાચો તર્ક એકલતામાં નથી જન્મતો, એ સંવાદમાંથી પેદા થાય છે. જ્યારે આપણે કોઈને હરાવવા માટે નહીં, પણ એકબીજાને સમજવાના સાચા ઈરાદાથી વાત કરીએ છીએ, ત્યારે જે તર્કનો જન્મ થાય છે તેને હેબરમાસ સંવાદાત્મક તર્કસંગતતા કહે છે.
સંવાદાત્મક તર્કસંગતતા, કોમ્યુનિકેટિવ રેશનેલિટી.
હા, અને આ જ વિચાર તેમના સમગ્ર દર્શનશાસ્ત્રનો પાયો છે.
રસપ્રદ. તો આ સંવાદ થવો ક્યાં જોઈએ? મને તો ટ્વિટર પર કે ન્યૂઝ ચેનલો પર આવો કોઈ સંવાદ દેખાતો નથી. આ જ આપણને તેમના સૌથી પ્રખ્યાત વિચાર તરફ દોરી જાય છે નહીં? પબ્લિક સ્ફિયર એટલે કે જાહેર ક્ષેત્ર.
બિલકુલ. હેબરમાસ 18મી સદીના યુરોપની વાત કરે છે, જ્યાં નવા નવા કોફી હાઉસ અને ક્લબ ખુલી રહ્યા હતા. આ એવી જગ્યાઓ હતી જ્યાં સામાન્ય નાગરિકો, વેપારીઓ, લેખકો, વકીલો ભેગા મળીને રાજકારણ અને સમાજના મુદ્દાઓ પર ગંભીર ચર્ચાઓ કરતા હતા.
અને ત્યાં મહત્વ એ વાતનું નહોતું કે તમે કોણ છો, પણ તમારી દલીલમાં કેટલો દમ છે.
બરાબર. આ એક આદર્શ જાહેર ક્ષેત્ર હતું જ્યાં તર્ક દ્વારા જન્મત ઘડાતો હતો.
એક મિનિટ, પણ આ થોડું વધારે પડતું આદર્શવાદી નથી લાગતું? એ કોફી હાઉસમાં તો ફક્ત પૈસાદાર પુરુષો જ જતા હશે નહીં?
હા,
સ્ત્રીઓ, ગરીબો, સામાન્ય મજૂરોનું તો ત્યાં કોઈ સ્થાન જ નહોતું, તો પછી એને આદર્શ કઈ રીતે કહી શકાય?
આ એકદમ સાચી ટીકા છે. અને ખુદ હેબરમાસે પણ પાછળથી આ સ્વીકાર્યું હતું. તેમનો મુદ્દો એ ન હતો કે એ સમયગાળો સંપૂર્ણ હતો.
ઓકે.
તેમનો મુદ્દો એ સિદ્ધાંતને પકડવાનો હતો જે ત્યાં જન્મ્યો હતો, એ વિચાર કે સત્તા કોઈના પદ કે પૈસાથી નહીં પણ વધુ સારી દલીલમાંથી આવવી જોઈએ. એ સિદ્ધાંતને જ તેઓ બચાવવા માંગે છે.
અને તેઓ માને છે કે આજે આપણે એ સિદ્ધાંત ગુમાવી દીધો છે.
હા, તેઓ કહે છે કે માસ મીડિયા, પબ્લિક રિલેશન્સ અને જાહેરાત ઉદ્યોગના કારણે જાહેર ક્ષેત્ર હવે ચર્ચાનું નહીં પણ મેન્યુપ્યુલેશન એટલે કે છેતરપિંડી અને તમાશાનું મંચ બની ગયું છે.
જેમ કે આજકાલની ન્યૂઝ ડિબેટ, જ્ઞાન નહીં પણ શોર બોકોર વધારે હોય છે. હોય તો સાચી વાતચીત થાય ક્યાં?
આ સવાલનો જવાબ શોધવા માટે જ હેબરમાસ ભાષા અને સંવાદના મૂળમાં જાય છે. અહીં તેઓ બે પ્રકારની ક્રિયાઓ વચ્ચેનો તફાવત સમજાવે છે. ચાલો આને એક સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે એક સોસાયટીની મીટિંગ ચાલી રહી છે. એ મીટિંગમાં એક બિલ્ડર છે જે કોઈ પણ ભોગે પોતાનો નવો પ્રોજેક્ટ પાસ કરાવવા માંગે છે. એ લોકોને લાલચ આપશે, ધમકાવશે, ખોટા આંકડા બતાવશે.
એનો એકમાત્ર ધ્યેય પોતાનું કામ કઢાવવાનું છે.
બરાબર. આને હેબરમાસ સાધનાત્મક ક્રિયા, ઇન્સ્ટ્રુમેન્ટલ એક્શન કહે છે, જ્યાં બીજા લોકો તમારા માટે માત્ર એક સાધન છે.
જેમ કે કોઈ સેલ્સમેન આપણને ગમે તેમ કરીને વસ્તુ વેચવા માંગે છે.
એકદમ. હવે એ જ મીટિંગમાં કેટલાક રહીશો છે જેઓ ખરેખર સોસાયટીના ભલા માટે ચિંતિત છે. તેઓ એકબીજાની વાત સાંભળે છે, જુદા જુદા મંતવ્યોને સમજે છે અને સાથે મળીને કોઈ સર્વસંમત ઉકેલ પર પહોંચવાનો પ્રયાસ કરે છે.
અહીં હેતુ કોઈને હરાવવાનો નથી પણ પરસ્પર સમજણ કેળવવાનો છે.
હા, આને હેબરમાસ સંવાદાત્મક ક્રિયા કહે છે અને તેઓ માને છે કે આ જ ક્રિયા સમાજને જોડી રાખે છે.
આ સમજવા માટે તેઓ બીજા બે શબ્દો વાપરે છે જે થોડા અઘરા લાગે છે, લાઈફ વર્લ્ડ અને સિસ્ટમ.
હા, પણ એનો અર્થ સીધો સાધો છે. લાઈફ વર્લ્ડ એટલે આપણી રોજિંદી માનવીય દુનિયા, આપણો પરિવાર, મિત્રો, સંસ્કૃતિ, આપણા સામાજિક નિયમો, આ બધું વિશ્વાસ, સમજણ અને સંવાદ પર ચાલે છે.
અને સિસ્ટમ?
સિસ્ટમ એટલે એ તંત્રો જે આ દુનિયાને ચલાવે છે. મુખ્યત્વે બે. પહેલું અર્થતંત્ર, જે પૈસાના તર્ક પર ચાલે છે, અને બીજું રાજ્યની અમલદારશાહી, જે સત્તા અને નિયમોના તર્ક પર ચાલે છે.
ઓકે, અને આ બંને જરૂરી છે?
હા, જરૂરી છે, પણ તેમનો હેતુ માનવીય સંબંધો કેળવવાનો નથી, કાર્યક્ષમતા વધારવાનો છે. અને અહીં જ હેબરમાસ આધુનિક જીવનની સૌથી મોટી સમસ્યા તરફ આંગળી ચીંધે છે.
અને એ સમસ્યા છે
જીવન વિશ્વનું વસાહતીકરણ.
એટલે?
એટલે કે જ્યારે સિસ્ટમનો તર્ક, પૈસા અને સત્તાનો તર્ક આપણા લાઈફ વર્લ્ડ પર એટલે કે આપણા માનવીય સંબંધો પર હાવી થઈ જાય છે.
આનું કોઈ રોજિંદું ઉદાહરણ?
ઘણા છે. જ્યારે શિક્ષણનો હેતુ જ્ઞાન મેળવવાનો મટીને માત્ર કેટલા લાખનું પેકેજ મળશે એ બની જાય. જ્યારે મિત્રતા પણ આ મને કેટલો ઉપયોગી થશે એના આધારે નક્કી થાય. જ્યારે પરિવારમાં પણ વાતચીતને બદલે પૈસા અને ફાયદા નુકસાનના હિસાબો થવા લાગે. આ બધું જીવન વિશ્વનું વસાહતીકરણ છે. આ જ કારણ છે કે આજના સમયમાં આપણે આટલી બધી સિદ્ધિઓ છતાં એકલતા અને અર્થહીનતા અનુભવીએ છીએ. આપણો લાઈફ વર્લ્ડ સંકોચાઈ રહ્યો છે.
તો આ આખી સમસ્યાનું નિદાન કર્યા પછી હેબરમાસ લોકશાહી માટે કેવો રસ્તો સૂચવે છે?
તેઓ વિચાર વિમર્શ આધારિત લોકશાહીનો ખ્યાલ આપે છે. તેમનું માનવું છે કે કોઈ પણ કાયદો એટલા માટે સાચો નથી કે કોઈ નેતાએ આદેશ આપ્યો છે કે બહુમતીએ મત આપ્યો છે.
તો પછી ક્યારે સાચો બને?
કાયદો ત્યારે જ સાચો અને સ્વીકાર્ય બને છે જ્યારે તેની પાછળ નાગરિકો વચ્ચે થયેલી એક ખુલ્લી, તર્કસંગત અને સમાવેશી ચર્ચાની પ્રક્રિયા હોય.
એટલે કે લોકશાહી માત્ર ચૂંટણી પૂરતી સીમિત નથી, એક સતત ચાલતી વાતચીત છે.
બિલકુલ. અને આમાં બે સ્તર છે. એક અનૌપચારિક જાહેર ક્ષેત્ર, મીડિયા, યુનિવર્સિટી, સામાજિક આંદોલનો, જ્યાં સમસ્યાઓ ઓળખાય છે. અને બીજું ઔપચારિક સંસ્થાઓ, જેમ કે સંસદ અને કોર્ટ, જે લોકોના આ મંતવ્યોને કાયદામાં ફેરવે છે.
અને જ્યારે આ બંને વચ્ચેનું જોડાણ તૂટી જાય ત્યારે લોકશાહી નબળી પડે છે.
બરાબર.
આખી ચર્ચા પરથી જો આપણે કેટલાક મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકાય?
મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ એ છે કે તર્ક કોઈ વ્યક્તિની અંગત મિલકત નથી, એ સામાજિક છે. તર્ક કોઈ પંડિતના મગજમાં બંધ નથી, પણ જ્યારે બે લોકો સાચાર દિલથી એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ જીવંત થાય છે.
આ એક ખૂબ જ આશાવાદી વિચાર છે. બીજો સંદેશ જે મને સ્પર્શી ગયો તે છે આધુનિક જીવનના ખાલીપાણું કારણ. આપણને જે થાક, અલગતા અને બર્નઆઉટ અનુભવાય છે એનું કારણ એ છે કે સિસ્ટમે આપણા લાઈફ વર્લ્ડ પર કબજો કરી લીધો છે.
હા, ત્રીજો સંદેશ સીધો લોકશાહી સાથે જોડાયેલો છે. જાહેર ક્ષેત્ર એ લોકશાહીનું હૃદય છે. એક તંદુરસ્ત લોકશાહી માટે સ્વતંત્ર મીડિયા, મજબૂત યુનિવર્સિટીઓ અને જાગૃત નાગરિક સંગઠનો અનિવાર્ય છે.
કારણ કે આ જ એ સ્થાનો છે જ્યાં સત્તા પર સવાલ ઉઠાવી શકાય છે અને સાચી વાતચીત થઈ શકે છે.
બરાબર, લોકશાહી એટલે માટલો મત આપવાનો અધિકાર નહીં, પણ બોલવાનો અને ચર્ચા કરવાનો અધિકાર.
અને છેલ્લે જેની સાથે આપણે શરૂઆત કરી હતી, આધુનિકતાનો પ્રોજેક્ટ અધૂરો છે. હેબરમાસ આપણને નિરાશ નથી થવા દેતા. તેઓ કહે છે કે સ્વતંત્રતા, સમાનતા અને ન્યાયના આધુનિક આદર્શો નિષ્ફળ નથી ગયા, આપણે બસ તેને સાચા અર્થમાં લાગુ કરવાના બાકી છે.
અને એ કામ સંવાદ દ્વારા જ શક્ય બનશે. આ પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે અવતરણોની જેમ મનમાં ઘર કરી જાય છે.
હા, ચાલો એવા કેટલાક વિચારો પર નજર કરીએ.
પહેલો વિચાર ભાષાની શક્તિ વિશે છે. ભાષાની સાચી શક્તિ લોકોને છેતરવામાં નથી, પરંતુ પરસ્પર સમજણ સુધી પહોંચવાના તેના સહેજ અને અનિવાર્ય અભિગમમાં છે.
એટલે કે ભાષાનો મૂળભૂત સ્વભાવ જ લોકોને જોડવાનો છે.
હા, છેતરપિંડી એ ભાષાનો પરોપજીવી ઉપયોગ છે, તેનો મૂળ હેતુ નથી.
બીજો વિચાર આધુનિક સંકટને બરાબર પકડે છે. આધુનિક સમાજનું કેન્દ્રીય સંકટ જીવન વિશ્વનું વસાહતીકરણ છે, જ્યાં પૈસા અને સત્તાનો તર્ક આપણા જીવનને અર્થ આપતી સંવાદાત્મક પ્રથાઓ પર હાવી થઈ જાય છે.
આ એક વાક્યમાં આજના શિક્ષણના વ્યાપારીકરણથી લઈને સંબંધોમાં આવતા યાંત્રીકરણ સુધીની સમસ્યાઓનો સાર આવી જાય છે. તો તર્કસંગત વિચાર વિમર્શની પ્રક્રિયામાંથી આવે છે.
સીધી વાત છે, માત્ર બહુમતી હોવી એ કોઈ કાયદાને સાચો સાબિત નથી કરતું. એક કાયદો બનવા પાછળની ચર્ચાની ગુણવત્તા શું હતી એ મહત્વનું છે.
બરાબર.
તો આ બધી ઊંડી વાતોનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? માની લો કે હું મારા કોઈ સંબંધી સાથે રાજકારણ વિશે દલીલ કરી રહ્યો છું અને વાત ગરમા ગરમ થઈ ગઈ છે. હેબરમાસ મને શું સલાહ આપશે?
હેબરમાસ કદાચ કહેશે કે એ ક્ષણ માટે અટકો અને પોતાને પૂછો, તમારો હેતુ શું છે? શું તમે આ દલીલ જીતવા માંગો છો?
સાધનાત્મક ક્રિયા.
હા, કે પછી તમે સામેવાળી વ્યક્તિના દૃષ્ટિકોણને સાચે જ સમજવા માંગો છો, ભલે તમે તેની સાથે સહમત ન હો. એટલે કે સંવાદાત્મક ક્રિયા.
આ એક નાનકડો બદલાવ પણ ઝઘડાને વાતચીતમાં ફેરવી શકે છે.
બિલકુલ, જીતવાને બદલે સમજવાનો પ્રયત્ન કરો.
અને કામની જગ્યા પર, ઓફિસમાં?
ઓફિસમાં પણ એ જ લાગુ પડે. હેબરમાસવા વિચારો ટોપડાઉન મેનેજમેન્ટની ટીકા કરતા શીખવે છે. એક સારી સંસ્થા એ છે જ્યાં કોઈ જુનિયર કર્મચારીનો સારો વિચાર પણ સિનિયરના આદેશ પર ભારે પડી શકે.
જ્યાં પદ નહીં પણ વધુ સારી દલીલની બળજબરી વિનાની શક્તિ જીતે છે.
બરાબર.
અને એક નાગરિક તરીકે આપણે ન્યૂઝ જોતી વખતે પૂછી શકીએ, શું આ વ્યક્તિ મને તર્કથી સમજાવવાનો પ્રયાસ કરી રહી છે કે માત્ર ભાવનાઓને ભડકાવીને છેતરવાનો?
શું આ ન્યૂઝ ચેનલ ચર્ચા માટે મંચ પૂરું પાડી રહી છે કે માત્ર તમાશો બતાવી રહી છે? આ સવાલો પૂછવાની શરૂઆત કરવી એ જ એક વધુ જાગૃત નાગરિક બનવા તરફનું પહેલું પગલું છે.
આખી ચર્ચાના અંતે મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે તર્ક કે સમજદારી મરી નથી પરવારી. એ ક્યાંક બહારથી નથી આવતી, એ આપણા બધાની અંદર છે. અને જ્યારે પણ આપણે અહંકારને બાજુ પર મૂકીને એકબીજાને સાંભળવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે તે જીવંત થાય છે.
અને મારા માટે મુખ્ય શીખ એ છે કે લોકશાહી એક ઘટના નથી, પણ એક પ્રક્રિયા છે, એક સતત ચાલતી વાતચીત. તેની તંદુરસ્તીનો આધાર ચૂંટણી કોણ જીતે છે તેના પર એટલો નથી જેટલો આપણા સૌની વચ્ચે થતી જાહેર વાતચીતની ગુણવત્તા પર છે.
સાચી વાત. શું આપણે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં અલગ અલગ મંતવ્યોને સાંભળવામાં આવે છે? એ જ સાચો સવાલ છે. અને આજના શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. હેબરમાસ આપણને શીખવે છે કે આધુનિક જીવનની એકલતા અને અર્થહીનતા આપણી નિયતિ નથી. આપણે સભાનપણે તેનો પ્રતિકાર કરી શકીએ છીએ. કેવી રીતે? સંવાદ, સમજણ અને સાચા માનવીય જોડાણ માટે નાની નાની જગ્યાઓ બનાવીને અને તેને બચાવીને. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં, તમારા પરિવારમાં, તમારા મિત્રવર્તુળમાં કે તમારા કાર્યસ્થળ પર એવી કઈ જગ્યા છે જ્યાં પૈસા કે સત્તા નહીં પણ સમજણ અને સંવાદનું શાસન ચાલે છે? અને જો નથી તો શું આપણે એવી જગ્યા બનાવી શકીએ? ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.